એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં સ્વાગત. આજે આપણે એક એવા અવાજ વિશે ઊંડી વાત કરવાના છીએ જેણે 250 વર્ષ પહેલાં, જ્યારે બધે માણસના અધિકારોની વાતો ગુંજતી હતી, ત્યારે એક સવાલ ઉઠાવ્યો, અને સ્ત્રીઓનું શું?
હા, આપણે વાત કરી રહ્યા છીએ મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટની, અંગ્રેજી લેખિકા, વિચારક અને કહી શકાય કે આધુનિક નારીવાદના પાયાના પથ્થરોમાંના એક.
એમનો જીવનકાળ 1759 થી 1797. આપણી પાસે એમના જીવન અને વિચારો પર 3 અલગ અલગ સ્ત્રોત છે, તો આજે આપણે એ બધાના આધારે એમના જીવન અને એમના ક્રાંતિકારી વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું.
બિલકુલ. અને મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટને સમજવા માટે, એમનું મહત્વ સમજવા માટે એ સમયનો માહોલ જાણવો બહુ જરૂરી છે.
હા, એ ખરું.
એ માત્ર નારીવાદના પ્રણેતા નહોતા, પણ જે જ્ઞાનપ્રકાશ યુગ હતો, મતલબ કે એજ ઓફ એનલાઇટમેન્ટ, એના જે મુખ્ય સિદ્ધાંતો હતા, જેમ કે તર્ક, સ્વતંત્રતા, સમાનતા, એ સિદ્ધાંતોને એમણે સમાજના એ વર્ગ પર, એટલે કે સ્ત્રીઓ પર લાગુ પાડવાની હિંમત કરી જેમને મોટે ભાગે બાકાત રાખવાતા હતા.
એટલે એ સમય હતો જ્યારે અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ આ બધું ચાલી રહ્યું હતું, પણ એના ફળ પુરુષો પૂરતા જ સીમિત હતા એમને?
મોટા ભાગે હા. બૌદ્ધિક જગતમાં તર્ક, વ્યક્તિવાદની વાતો થતી હતી, રાજાશાહી, ચર્ચ જેવી પરંપરાગત સત્તા સામે સવાલો ઉઠી રહ્યા હતા.
પણ સ્ત્રીઓનું સ્થાન, એ તો મોટે ભાગે ઘરની ચાર દિવાલમાં જ આજ મોટો વિરોધાભાસ હતો.
ચોક્કસ. અને આ જ વિરોધાભાસ વચ્ચે વોલ્સ્ટોન ક્રાફ્ટનો ઉદય થયો. લંડનમાં જે રેડિકલ વર્તુળો હતા, ત્યાં માણસના અધિકારો પર ગરમાગરમ ચર્ચાઓ થતી.
એમના પર કોનો પ્રભાવ હતો અને કોની સામે એ લડત આપી રહ્યા હતા?
પ્રેરણા માટે જ્હોન લોકના કુદરતી અધિકારોના વિચારો હતા, તો બીજી તરફ એડમંડ બર્ગ જેવા રૂઢિચુસ્ત વિચારકો હતા જે ફ્રેન્ચ ક્રાંતિની ટીકા કરતા હતા. વોલ્સ્ટોન ક્રાફ્ટે બર્કનો ખુલ્લો વિરોધ કર્યો. થોમસ પેઇન જેવા મિત્ર પણ હતા. અને હા, જીન જેક્સ રૂસો. રૂસોના શિક્ષણના વિચારો બહુ પ્રભાવશાળી હતા, પણ એમણે સ્ત્રીઓને તર્કને બદલે ભાવનાથી ચાલનારી અને ફક્ત ઘર માટે જ યોગ્ય ગણી હતી.
અને વોલ્સ્ટોન ક્રાફ્ટે આ વાત ન સ્વીકારી.
બિલકુલ નહીં. એમણે રૂસોના આ વિચારોને સીધો પડકાર ફેંક્યો. એમના માટે કેથરીન મેકોલે જેવી મહિલા ઇતિહાસકાર આદર્શ હતી, અને પછીથી જીવનમાં વિલિયમ ગોડવિન આવ્યા જે એમના પતિ બન્યા.
આ બધી બૌદ્ધિક ઉથલપાથલ તો ખરી, પણ એમનું અંગત જીવન, એ પણ ઓછું સંઘર્ષમય નહોતું, ખરું ને?
જરાય નહીં. લંડનમાં જન્મ, પણ બાળપણ ખૂબ મુશ્કેલ. પિતાનો હિંસક સ્વભાવ અને કુટુંબની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ હતી.
આ અનુભવોએ કદાચ એમને સત્તા અને જુલમ સામે વધુ સંવેદનશીલ બનાવ્યા હશે.
ચોક્કસપણે. પિતૃસત્તા શું છે, આર્થિક પરાધીનતા શું છે, એનો અનુભવ એમને નાનપણથી હતો. અને છોકરીઓ માટે ઔપચારિક શિક્ષણ તો જાણે હતું જ નહીં.
એટલે એ મોટે ભાગે સેલ્ફ એજ્યુકેટેડ હતા.
હા, મોટે ભાગે સ્વશિક્ષિત, જે એમની જિજ્ઞાસા અને બુદ્ધિ પ્રતિભા બતાવે છે. આ બધા અનુભવો, પિતાનું વર્તન, શિક્ષણનો અભાવ, મર્યાદિત તકો, આ બધું એમના લખાણમાં પછીથી દેખાય છે.
અને એમણે હાર ન માની, ફક્ત 19 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. પછી બહેન અને મિત્ર ફેની બ્લડ સાથે મળીને સ્કૂલ પણ શરૂ કરી હતી, નહીં 1784માં?
હા, ન્યૂઇંગ્ટન ગ્રીનમાં. એમના શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકવાનો એક પ્રયાસ હતો, જો કે આર્થિક રીતે સફળ ન રહી, પણ અનુભવ મળ્યો.
પછી આયર્લેન્ડમાં ગવર્નેસ તરીકે કામ કર્યું.
હા, અને ત્યાં એમણે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓનું પોકળ જીવન જોયું, એમની બુદ્ધિનો કેવો વેડફાટ થાય છે એ જોયું. અને આ બધા પછી એમણે એક મોટો નિર્ણય લીધો,
લેખિકા બનવાનો, લંડન જઈને.
બરાબર. 1787માં વ્યાવસાયિક લેખિકા બનવું એ જમાનામાં સ્ત્રી માટે આ લગભગ અકલ્પનીય હતું.
અને લંડનમાં તેઓ જોસેફ જ્હોનસનના પ્રકાશન ગૃહ સાથે જોડાયા. એ તો રેડિકલ વિચારોનું કેન્દ્ર હતું.
હા, એ એમના માટે બહુ મહત્વનું રહ્યું. ત્યાં બીજા લેખકો, વિચારકો સાથે મળવાનું થયું, ચર્ચાઓ થઈ, વિચારો વધુ સ્પષ્ટ થયા.
અને પછી તો એ ફ્રાન્સ પણ ગયા ને ક્રાંતિ જોવા.
હા, 1792માં પેરિસ ગયા, અને એ પણ ટેરરના સમયમાં. ઇતિહાસને નજરો નજર જોયો, જોખમ તો હતું જ.
અંગત જીવનમાં પણ એમણે ઘણા સામાજિક નિયમો તોડ્યા.
બિલકુલ. અમેરિકન ઉદ્યોગપતિ ગિલ્બર્ટ ઇમલે સાથેનો સંબંધ, લગ્ન વિનાનો, એનાથી દીકરી ફેની થઈ, પણ એ સંબંધ તૂટ્યો.
અને એના કારણે એમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
હા, બે વાર. એ બતાવે છે કે એકલી સ્ત્રી માટે એ સમય કેટલો મુશ્કેલ હતો, સામાજિક દબાણ કેવું હતું.
અંતે વિલિયમ ગોડવિન સાથે લગ્ન કર્યા. બંને લગ્ન સંસ્થાના ટીકાકાર હતા છતાંય.
હા, કદાચ આવનાર બાળકની કાયદેસરતા માટે. પણ સુખ લાંબું ના ટક્યું. એમની બીજી દીકરી મેરી, જે પાછળથી મેરી શેલી બની,
ફ્રેન્કિસ્ટાઇનવાળા મેરી શેલી,
હા એ જ, એમના જન્મના 11 દિવસ પછી જ સેપ્ટિસિમિયાને કારણે ફક્ત 38 વર્ષની ઉંમરે મેરી વોલ્સ્ટોનક્રાફ્ટનું અવસાન થયું.
ખૂબ ટૂંકું જીવન, પણ પ્રભાવ જબરદસ્ત.
ખરેખર, અને આ ટૂંકા જીવનમાં એમણે જે લખ્યું એ આજે એટલું જ પ્રસ્તુત છે. એમનું પહેલું મોટું કામ 1787માં આવ્યું, થોટ્સ ઓન ધી એજ્યુકેશન ઓફ ડોટર્સ.
એમાં શું મુખ્ય વાત હતી?
મુખ્ય વાત એ હતી કે છોકરીઓને ખાલી ઘરકામ કે દેખાવ માટે નહીં, પણ એમની તર્કશક્તિ અને નૈતિક ચારિત્ર્ય વિકસે એવું શિક્ષણ આપો. એમણે સ્ત્રીઓ માટેના મર્યાદિત વિકલ્પોની ટીકા કરી.
પછી 1790માં આવ્યું અ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ મેન. આ તો પેલું એડમંડ બર્કના પુસ્તકનો જવાબ હતો, ખરું ને?
હા, બરાબર. બર્કના રિફ્લેક્શન્સ ઓન ધ રિવોલ્યુશન ઇન ફ્રાન્સનો સીધો જવાબ. એમાં એમણે વારસાગત વિશેષાધિકારો પર પ્રહાર કર્યા અને તર્ક, નાગરિક અધિકાર, સામાજિક સમાનતાની તરફેણ કરી. આનાથી એમની ઓળખ બની.
અને પછી 2 જ વર્ષમાં 1792માં એમનું સૌથી જાણીતું પુસ્તક,
હા, અ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન. આ તો નારીવાદી દર્શનનો પાયાનો ગ્રંથ ગણાય છે.
એની મુખ્ય દલીલ શું હતી જે આટલી ક્રાંતિકારી ગણાય?
મૂળભૂત દલીલ એ હતી કે સ્ત્રીઓ કુદરતી રીતે પુરુષો કરતાં બૌદ્ધિક રીતે ઉતરતી નથી. જે કંઈ ઉતરતી કક્ષા દેખાય છે એ શિક્ષણ અને તકના અભાવનું પરિણામ છે, કુદરતનું નહીં.
આ તો પાયાની વાત છે. મતલબ સમાજ જવાબદાર છે, પ્રકૃતિ નહીં. બીજું શું હતું એમાં?
એમણે કહ્યું કે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ તર્કશક્તિ વિકસાવવાની તક મળવી જોઈએ. એમને ખાલી લાગણીશીલ સુંદર ઢીંગલીઓ તરીકે ના જુઓ, એ પણ તર્કસંગત મનુષ્ય છે. એમણે એ સમયની ભાવુકતા, સેન્સિબિલિટીની સંસ્કૃતિની પણ ટીકા કરી, જે સ્ત્રીઓને અતાર્કિત અને લાગણી પ્રધાન બનવા પ્રોત્સાહિત કરતી હતી. એમણે કહ્યું કે આનાથી સ્ત્રીઓ નબળી પડે છે.
શિક્ષણ વિશે શું કહ્યું?
એમણે રાષ્ટ્રીય સ્તરે સહશિક્ષણની વાત કરી, છોકરા છોકરીઓ સાથે ભણે. અને સૌથી મોટી વાત, એમણે ઘરની અંદરના જુલુમ અને રાજકીય જુલુમ વચ્ચે સંબંધ જોડ્યો.
એ કેવી રીતે?
એમણે લખ્યું કે જેમ રાજાઓના દૈવી અધિકારને પડકારી શકાય, તેમ પતિઓના દૈવી અધિકારને પણ પડકારવો જોઈએ. ઘરની વાતને રાજકીય સ્તરે લઈ ગયા.
વાહ, આ તો ખરેખર પર્સનલ ઇઝ પોલિટિકલનો પાયો નાખવા જેવું થયું, જે છેક 20મી સદીમાં સૂત્ર બન્યું. એમણે પ્રવાસ વર્ણન પણ લખ્યું હતું ને?
હા, 1796માં, લેટર્સ રિટન ડ્યુરિંગ અ શોર્ટ રેસિડન્સ ઇન સ્વીડન, નોર્વે એન્ડ ડેનમાર્ક. એ સ્કેન્ડિનેવિયાના પ્રવાસ પર આધારિત હતું, જે એમણે પોતાની નાની દીકરી અને નોકરાણી સાથે એકલા કરેલો.
અરે વાહ.
અને એ ખાલી પ્રવાસ વર્ણન નહોતું, એમાં સામાજિક ટીકા, કુદરતનું વર્ણન, અંગત વિચારો, બધું હતું. એ પુસ્તક બહુ સફળ રહ્યું. રોમેન્ટિક સાહિત્ય પર પણ એનો પ્રભાવ પડ્યો.
અને એમનું છેલ્લું અધૂરું કામ,
મારિયા.
હા, મારિયા ઓર ધ રોંગ્સ ઓફ વિમેન. એમના મૃત્યુ પછી ગોડવિને પ્રકાશિત કર્યું એક નવલકથા, જેમાં મુખ્ય પાત્ર મારિયાને એનો પતિ પાગલખાનામાં પૂરી દે છે.
ઓહ.
એના દ્વારા વોલ્સ્ટોનક્રાફ્ટે સ્ત્રીઓ પર થતા કાનૂની સામાજિક અત્યાચારોની વાત કરી છે, વ્યવસ્થાગત શોષણની વાત. તો એમના મુખ્ય વિચારોનો સાર કાઢીએ તો, તર્કસંગત સમાનતા, સ્ત્રી પુરુષ બંનેમાં તર્ક કરવાની ક્ષમતા સરખી. બીજું, સામાજિક નિર્ધારણાવાદ, લિંગભેદ કુદરતી નહીં, સમાજ અને શિક્ષણનું પરિણામ છે.
બરાબર. ત્રીજું, શિક્ષણની જરૂરિયાત, ખાસ કરીને સ્ત્રીઓ માટે, જેથી એમની ક્ષમતા ખીલે અને એ સ્વતંત્ર નાગરિક બને. અને ચોથું, કુદરતી અધિકારોનો સિદ્ધાંત, બધા માટે, સ્ત્રીઓ માટે પણ.
એમણે નારીવાદી રાજકીય દર્શનનો પાયો નાખ્યો એમ કહી શકાય.
ચોક્કસ. રાજકીય સિદ્ધાંત, શિક્ષણશાસ્ત્ર, સામાજિક ટીકા, આ બધાને એમણે જે રીતે જોડ્યા એ નવું હતું. રૂસો જેવા લોકો સ્ત્રીઓને ગૌણ ગણતા હતા ત્યારે એમણે સમાન બુદ્ધિ પર ભાર મૂક્યો. જેએસ મિલ અને આધુનિક નારીવાદ માટે રસ્તો તૈયાર કર્યો.
પણ આવા ક્રાંતિકારી વિચારો અને જીવનશૈલી એ સમયના સમાજે સહેલાઈથી સ્વીકાર્યા નહીં હોય. પ્રતિભાવ કેવો રહ્યો?
બિલકુલ નહીં. જીવનકાળ દરમિયાન જ એમના વિચારોને ખતરનાક માનવામાં આવતા. રૂઢિચુસ્તોને ડર હતો કે આનાથી સમાજ અને કુટુંબ તૂટી જશે, અને એમનું અંગત જીવન.
હા, ગિલ્બર્ટ એમલી સાથેનો સંબંધ, લગ્ન, બાહ્ય સંતાન,
એ બધાનો ઉપયોગ એમના વિચારોને બદનામ કરવા માટે ખૂબ થયો.
અને મૃત્યુ પછી એમના પતિ વિલિયમ ગોડવિને જે સંસ્મરણો લખ્યા એનાથી તો પરિસ્થિતિ વધુ બગડી, ખરું ને?
હા, ગોડવિનનો ઈરાદો કદાચ એમની હિંમત બતાવવાનો હતો, પણ એમાં એમણે બધું જ લખી દીધું. પ્રેમ સંબંધો, આત્મહત્યાના પ્રયાસો, ધાર્મિક શંકાઓ.
ઓહ, એટલે એ સમયનો સમાજ આટલી નિખાલસતા માટે તૈયાર નહોતો?
બિલકુલ. પરિણામે એમની પ્રતિષ્ઠાને એટલું નુકસાન થયું કે લગભગ એક સદી સુધી એમના નામ અને કામને જાણે ભૂલાવી દેવામાં આવ્યું. વિક્ટોરિયન યુગમાં એમને બદનામ સ્ત્રી તરીકે જોવામાં આવ્યા.
કેટલું દુઃખદ કહેવાય, જે અવાજ સમયથી આગળ હતો એને આમ દબાવી દેવાયો, પણ પછી પાછું એમનું મહત્વ સ્વીકારાયું, ખરું ને?
હા, લગભગ એક સદી પછી, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં, જ્યારે મહિલા મતાધિકાર ચળવળ શરૂ થઈ, ત્યારે ચળવળકારોએ એમના લખાણો ફરી શોધ્યા. એમને પોતાના સંઘર્ષ માટે એમાં બળ મળ્યું.
અને પછી છેક 1960-70ના દાયકામાં બીજા તરંગ નારીવાદ વખતે એમને ખરું સ્થાન મળ્યું.
બરાબર. ત્યારે એમના કામનું ફરી મૂલ્યાંકન થયું. અ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વિમન ને પાયાનો ગ્રંથ ગણવામાં આવ્યો. આજે એમને ઉદાર મતવાદી વિચારધારાના વિકાસમાં પણ મહત્વના ગણવામાં આવે છે.
અને એમની દલીલો આજે પણ કેટલી સાચી લાગે છે. શિક્ષણમાં સમાનતા, કામના સ્થળે ભેદભાવ, સ્ત્રીઓની ક્ષમતાને ઓછી આંકતી માન્યતાઓ, આ બધું આજે છે.
એમના કેટલાક અવતરણો જુઓ. એક છે, મારે સ્ત્રીઓને પુરુષો પર સત્તા મળે તે નથી જોઈતું, પણ પોતાના પર સત્તા મળે તે જોઈએ છે. મતલબ કે સ્વાયત્તા જોઈએ, વર્ચસ્વ નહીં.
અને પેલું સોનેરી પાંજરાવાળું અવતરણ, નાનપણથી શીખવવામાં આવે છે કે સૌંદર્ય એ સ્ત્રીનો રાજદંડ છે, તેથી મન શરીર પ્રમાણે ઘડાય છે અને તેના સોનેરી પાંજરાની આસપાસ ભટકીને તે ફક્ત તેની જેલને શણગારવાનો પ્રયાસ કરે છે. કેટલી સચોટ વાત છે. આજે પણ આ સોનેરી પાંજરા અલગ અલગ રૂપે હાજર છે.
અને પેલું વાક્ય, પતિઓનો દૈવી અધિકાર રાજાઓના દૈવી અધિકારની જેમ, આશા છે કે આ જ્ઞાનના યુગમાં ભય વિના પડકારી શકાય છે. આમાં એમની રાજકીય સૂઝ અને હિંમત દેખાય છે.
અને પેલું સરળ પણ ગહન વાક્ય, દુનિયામાં દાનની નહીં પણ ન્યાયની જરૂર છે, અધિકારો હક છે, ભીખ નથી.
હા, અને એક ગીજુ એમના પત્રોમાંથી, શરૂઆત હંમેશા આજે જ હોય છે. પરિવર્તન માટે રાહ જોવાની નહીં, શરૂઆત કરવાની વાત.
આટલા મજબૂત વિચારો છતાં કોઈ ટીકાઓ પણ થઈ હશે આધુનિક સમયમાં.
હા, થઈ છે. જેમ કે કેટલાક કહે છે કે એમનું ધ્યાન મુખ્યત્વે મધ્યમ વર્ગની શ્વેત સ્ત્રીઓ પર હતું, વર્ગભેદ કે જાતિભેદ પર ઓછું ધ્યાન આપ્યું. બીજું, માતૃત્વ પર એમણે જે ભાર મૂક્યો એને કેટલાક પરંપરાગત ભૂમિકામાં બાંધવાનો પ્રયાસ ગણે છે. જોકે એ સમયમાં એ એક વ્યૂહાત્મક દલીલ પણ હોઈ શકે.
આ સિવાય એમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા પણ છે, જેમ કે એમણે પોતાની બહેનને એના પતિના અત્યાચારથી બચાવી હતી.
હા, એલિઝાને એને ઘર છોડાવી દીધું હતું. એ સમયમાં આ બહુ મોટી અને જોખમી વાત હતી. એ એમની હિંમત બતાવે છે.
અને પેલી સ્કેન્ડિનેવિયાની યાત્રા, એકલા નાની દીકરી સાથે વ્યાપારિક કામે જવું.
બરાબર. એમના આત્મવિશ્વાસની નિશાની છે. અને એમની દીકરી મેરી શેલી, એ પણ એક લેખિકા બની, ફ્રેન્કેસ્ટાઇન જેવી મહાન કૃતિ આપી. માતાનો વારસો ક્યાંક તો ઉતર્યો હશે ને?
અને ગોડવિન સાથે લગ્ન, બંને અરાજકતાવાદી, લગ્ન સંસ્થાના વિરોધી, છતાં સંતાન માટે લગ્ન કર્યું. આદર્શ અને વાસ્તવિકતાનો સંઘર્ષ. પણ સૌથી મોટી વાત એ કે મોટે ભાગે સ્વશિક્ષિત હોવા છતાં એ પોતાના સમયના સૌથી મૌલિક વિચારકોમાં સ્થાન પામ્યા.
ખરેખર એમનું જીવન અને કામ પ્રેરણા આપે છે.
તો આખી વાતનો સાર એ કે મેરી વોલ્સ્ટોનક્રાફ્ટ આધુનિક નારીવાદના જન્ની હતા. જ્ઞાન પ્રકાશ યુગના સિદ્ધાંતોને એમણે સ્ત્રીઓ સુધી પહોંચાડ્યા. એમણે કહ્યું કે સ્ત્રીઓની સ્થિતિ કુદરતી નથી, પણ સમાજે બનાવેલી છે.
અને એક છેલ્લો વિચાર, વોલ્સ્ટોનક્રાફ્ટે કહ્યું કે તર્ક અને શિક્ષણથી સ્ત્રીઓ સોનેરી પાંજરામાંથી મુક્ત થઈ શકે છે. આજે પણ શું સમાજ આવા સોનેરી પાંજરા નથી બનાવતો? અલગ અલગ સમુદાયો માટે લિંગ, જાતિ, વર્ગના આધારે જે એમની ક્ષમતાઓને રોકે છે.
વિચારવા જેવી વાત છે. વોલ્સ્ટોનક્રાફ્ટ આપણને આ અદૃશ્ય પાંજરાઓને ઓળખવા અને તોડવા માટે વિચારતા કરી જાય છે. શ્રોતાઓએ પણ આજના સંદર્ભમાં આ સોનેરી પાંજરા વિશે વિચારવું રહ્યું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.